તારીખ 17/6/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 593 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 345 એટલે સિદ્ધ થઈ ગઈ છે, હાંસલ થઈ ગઈ છે, પ્રગતિની અવસ્થા હતી. મૂળ સ્વરૂપ પણ આવું જ છે એમ લક્ષમાં સ્પષ્ટપણે આવે છે. તો મુખ્ય મુખ્ય એના ચાર મૂળ લીધા છે, સર્વજ્ઞતા, પ્રભુતા, આનંદ અને શક્તિ સામર્થ્ય. શક્તિ ચાર મૂળ લીધા છે. આમ તો જ્ઞાન, દર્શન, આનંદ અને ગીરી એમ કહે છે. અહીંયા દર્શનની જગ્યાએ પ્રભુતા લીધી છે, બાકી બધા ગુણ તેના છે. અનંત ચતુષ્ટય જેને કહે છે, અર્યંત પરમાત્મા અને સિદ્ધ પરમાત્મા, અનંત ચતુષ્ટય મંદિર છે. યોગ આત્મસ્વરૂપ અનંત ચતુષ્ટય મંદિર છે. સર્વજ્ઞતા એટલે પોતાના આત્માને જાણવા પૂર્વક જગતના સર્વ સચરાચર પદાર્થોનું પ્રતિબિંબ જેના જ્ઞાનમાં ઉઠે છે, ચળકે છે. જગતના પદાર્થો જાણવા જોવા માટે જેને ઉપયોગ જગતના પદાર્થો પ્રત્યે લઈ જવો પડતો નથી, જેમ છદ્મસ્તને અન્ય જ્ઞેયો જાણવા માટે ઉપયોગને ખેંચવો પડે છે, જ્ઞાનને લંબાવવું પડે છે, એવું સર્વજ્ઞ દશામાં થતું નથી. સર્વજ્ઞ દશા શુકલ જ્ઞાનના ફળમાં પ્રગટેલી આ સિદ્ધ દશા છે. એ જે શુકલ ધ્યાન સર્વથા નિરવશેષપણે અંતર્મુખ હતું, પૂર્વ પર્યાયમાં જે ધ્યાન, શુક્લ ધ્યાન એટલે ઉજ્જવળ ધ્યાન, ઉજ્જવળ ધ્યાન એટલે નિષ્કલંક ધ્યાન, જેમાં કશાય પણ નહોતો, એવું શુદ્ધ ધ્યાન, શુદ્ધ સ્વરૂપનું શુદ્ધ ધ્યાન જ્યાં પ્રગટ્યું, પછી એ જ સ્થિતિ રહી ગઈ ઉપયોગ અંતર્મુખ થયો તે થયો અને પછી તે ઉપયોગ કદી પણ ફરીને બહિર્મુખ થયો નહીં એવી સ્વરૂપમાં ડૂબેલી જે જ્ઞાનની દિશા, એમાં સર્વજ્ઞ દિશા પ્રગટ થઈ ગઈ. અને એ સર્વજ્ઞ દિશાનું અતિશયપણ એવું થયું કે અંતર્મુખ રહેવા છતાં સર્વ જગતના પદાર્થો, સર્વકાળની અવસ્થાઓ સહિત, સર્વગુણ ભેદ અને ધર્મભેદ સહિત એની અંદર પ્રતિબિંબ થાય છે, જણાઈ જાય છે, એને સર્વજ્ઞતા કહેવામાં આવે છે. સર્વનું જાણવું, સર્વજ્ઞ એટલે સર્વનું જાણવું. પણ આ પ્રકારે સ્વરૂપ સન્મુખ રહીને જાણવું થાય છે. કોઈની સર્વની શું કોઈની પણ સન્મુખ થઈને ત્યાં જાણવાનો બધો નથી. સર્વની સન્મુખ તો થવાનો સવાલ નથી, પણ કોઈની સન્મુખ થયા વિના જાણે સર્વ પદાર્થમાં જ્ઞાન વ્યાપીને જાણી લેતું હોય એવું સુસ્પષ્ટ, અત્યંત સ્પષ્ટ પ્રત્યક્ષ જ્ઞાન છે એને સર્વજ્ઞ પણ કહે છે. એવું સર્વજ્ઞ પણ આ આત્મામાં હયાત છે. જો જ્ઞાન લક્ષણથી પોતાના અનંત જ્ઞાન સામર્થ્યને સમજવામાં આવે, એની પ્રતીતિ આવે, એનો વિશ્વાસ આવે કે આટલું જ્ઞાન, આટલું એટલે આટલું અનંત જ્ઞાનનું સામર્થ્ય અત્યારે પણ મારામાં મોજૂદ છે, તો એ જ્ઞાનમાં વર્તમાન મતિસૂતનો ક્ષોભ થાય એમાં કઈ વિશેષતા ન લાગે. વિશેષતા ન લાગે એટલે ઘણું જ્ઞાન થઈ ગયું છે, મને બહુ જ્ઞાન થઈ ગયું છે એવું જે જ્ઞાન મદ ઉત્પન્ન થાય છે અજ્ઞાન દિશામાં, એવું જ્ઞાનીને કદી થતો નથી. કેમ કે જ્ઞાનીને પોતાની સર્વજ્ઞતાનું જ્ઞાન છે, સર્વજ્ઞપણાના સામર્થ્યનું સતત જ્ઞાન છે, સતત ભાન છે કે જેથી એને કદી પણ પોતાના વર્તમાન ક્ષોભમાં અહંપણ થવું એવું થતું નથી. એવું અહંપણ તો માત્ર પર્યાયને જોનાર, માત્ર પર્યાયને દેખનાર, બીજાની હીની પર્યાય જોઈને પાછું નીચે નજર કરીને, નીચ દ્રષ્ટિ કરીને એમ જોવે છે કે મારું જ્ઞાન ઘણું છે, બીજાનું એટલું નથી, એમ સાથે સાથે જોવાઈ જાય છે. એને પોતાનું અનંત જ્ઞાન સામર્થ્ય દેખાતું નથી, લક્ષમાં રહ્યું નથી, એનું ભાન રહ્યું નથી. અને તેથી જ્ઞાનની અલ્પતામાં, જ્ઞાનની તુચ્છતામાં તુચ્છ ઉઘાડ છે, એક થોડો ઉઘાડ છે, એક તુચ્છ ઉઘાડ છે, એમાં એને અહંપણ થાય છે. એ અવગુણ છે, દોષ છે. મુખ્ય દોષ તો પોતાની સર્વજ્ઞતા ભૂલો તે છે. જેવી સિદ્ધ ભગવાનમાં સર્વજ્ઞતા છે તેવી જ સર્વજ્ઞતા મારામાં છે. સર્વને જાણવાનો લોભ અહીંથી ખતમ થાય છે. સર્વજ્ઞ સ્વભાવની આત્મા હોવાથી અનુચિતપણે સર્વને જાણવાનો, ઘણું જાણવાનો, બહોળું જાણવાનો, ખૂબ ખૂબ જાણવાનો એક અભિપ્રાય રહે છે. લોભ, લોભનો અભિપ્રાય, એને લોભ કહેવામાં, આકાંક્ષા છે એટલે એને લોભ કહીએ, એ અનુચિત છે. એક આત્માને, સર્વજ્ઞ સ્વભાવી આત્માને જાણ્યા વિના સર્વને જાણવું કે ઘણું જાણવું એવું જે વૃત્તિનું બીજા પદાર્થો પ્રત્યે લંબાવવું, ખેંચાવવું, એ જીવને બંધનનું કારણ છે. ખરેખર તો એ જીવને બંધનનું કારણ થાય છે. આત્માને જાણ્યા વિના સર્વને જાણવાનો જે કોઈ જીવનો અભિપ્રાય છે અને પ્રવૃત્તિ છે, એ બંને બંધનના જ કારણ છે. એનાથી જીવ બંધાય છે. કેમ બંધાય છે? કે એ પરપદાર્થ પ્રત્યે જ્ઞાનને ખેંચે છે, રોકે છે, જ્ઞાનને પ્રતિબદ્ધ કરે છે, અન્ય પદાર્થમાં બાંધે છે. એ બંધ છે, એ જ ભાવ બંધ છે કે જેના ક્ષેત્રીકરણ થાય છે જ્ઞાનાવરણ્યાદિ. ખરેખર તો એનો સર્વજ્ઞ સ્વભાવ એવો છે કે નિરવશેષ અંતર્મુખ રહે અને એને સર્વ પદાર્થો જણાઈ જાય, સર્વ પદાર્થો જાણવાની આકાંક્ષા થયા વિના કર્યા વિના. પણ નીચે તો અહીંયા જ્યાં પોતાના સ્વરૂપને લક્ષમાં લેવું છે ત્યાં જ્ઞાનનું અલ્પત્વ ને બહુત્વ વિચારવું નથી. જ્ઞાનની પર્યાયમાં ઓછા વધતી શક્તિનો, ઓછા ઓછી શક્તિ કે વધુ શક્તિનો પ્રયોગ થાય, પ્રયોગ થાય એટલે પરિણમન થાય, એને જોવું નથી. તારો આત્મા સર્વજ્ઞતા સર્વજ્ઞપણે છે, સર્વજ્ઞતા એટલે સર્વજ્ઞપણે છે એમ જ્યાં અહીંયા કહે છે ત્યાં અવસ્થાનું અલ્પપણું કે બહુપણું શક્તિમાં કેટલું પ્રત્યય છે એ લક્ષણ લેવાનો વિષય નથી. એટલું તો નથી પણ એક જ્ઞાન ગુણને જુદો પાડવાનો પણ અહીંયા પ્રકાર નથી. નીચે અહીંયા જ્યાં પોતાના સ્વરૂપને લક્ષમાં લેવું છે કે મારામાં અનંત 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 જ્ઞાન સામર્થ્ય ભર્યું છે, ત્યાં એવો જ્ઞાન સ્વભાવી અખંડ આત્મા, અનંત ગુણમય અખંડ આત્મા લક્ષમાં લેવાની વાત છે. આ અભિપ્રાયથી એક એક ભેદ કયો છે. ભલે ચાર ભેદથી વાત થઈ, સર્વજ્ઞતા, પ્રભુતા, આનંદ ને આત્મવીર્ય, તો પણ માત્ર ચાર ભેદ કે એક ભેદ કે હું કાંઈ બતાવવું નથી, આખો અખંડ ભેદ આત્મા બતાવવો છે એવો અભિપ્રાય છે. અને એવો અભિપ્રાય છે તેથી આ શબ્દોના નિમિત્તે, આ વાચક શબ્દોના નિમિત્તે કહેનારના લક્ષમાં જે વાચ છે એ વાંચનાર અથવા સાંભળનારના લક્ષમાં આવતું ઘટે એ પ્રકારે વાત છે. એ વાત કરી છે, ચીડી વાતમાં કરી છે. એક ગુણને જુદો પાડીને ન દેખો, સર્વજ્ઞતાની વાત. અને એક જ્ઞાન ગુણને કે એક આનંદ ગુણને જુદો પાડીને ન દેખો, વળી કોઈ ગુણની પર્યાયની શક્તિના અલ્પ બહુત્વ પરિણમનને ન દેખવું, નિશ્ચયનો અધિકાર ચાલ્યો છે. ત્યાં નિશ્ચય શાસ્ત્રમાં કેટલી કેટલી જગ્યાએ કોને કોને નિશ્ચય કર્યો છે એવી વાત સ્પષ્ટ કરવા માટે પ્રકરણ લખ્યું છે દીપચંદજી સાધુની. એની અંદર આ એક વાત નથી. એ એમાં એવું કહેવા માંગે છે કે પોતાના નિશ્ચય સ્વરૂપને, મૂળ સ્વરૂપને, નિશ્ચય એટલે ખરા સ્વરૂપને, અસલ સ્વરૂપને સમ્યજ્ઞાન કઈ રીતે અવલોકે છે. નિશ્ચય સ્વરૂપ એને શબ્દ અને વિચારાત્મક શૈલીમાં લીધું છે, કે કઠણ છે. એમની શક્તિ ઘણી મોટી છે, સૂક્ષ્મ વિષયને પણ નિરૂપણ કરવાની, સિદ્ધાંતના સૂક્ષ્મ સિદ્ધાંતને પણ નિરૂપણ કરવાનું, ચિદવિલાસના પ્રતીત કરાવી ગયા છે, કેટલી શક્તિ છે. અંતર્મુખ થયેલું જ્ઞાન, પોતાના સ્વરૂપ સન્મુખ થયેલું જ્ઞાન, સ્વરૂપને અવલોકે છે, પોતાના સ્વરૂપને સ્વજ્ઞેયને જ્ઞાનમાં લે છે, ત્યારે બેહદ જ્ઞાનના સામર્થ્યમય અનંત ગુણમય આખું આત્મતત્વ છે એમ લક્ષણ લે. એક ગુણ ભેદ તો એને વિચાર ચાલતો હોવાથી માત્ર અભેદ જ્ઞાનમાં નિમિત પડે છે. ભેદ અભેદમાં નિમિત પડે છે એટલી વાત છે. કેમ કે વિચાર ચાલે છે, પણ એટલો વિચાર ચાલતો નથી, એટલો એકલો વિકલ્પ ચાલતો નથી. જ્ઞાન સમક્ષ આખું સ્વજ્ઞે તરવરી જાય છે કે આવું મારું સ્વજ્ઞે છે. એ વિચાર ઉપરાંત એના અવલોકનનો પ્રકાર છે. ત્યારે એનો આધાર લેવાનો પ્રકાર ઉભો થાય છે, એનું બળ આવવાનો પ્રકાર થાય છે. હું આવો છું એમ જોર આવે છે. એવી જ પ્રભુતા એટલે ક્યાંય પણ દીન પણ ન કરે, આવું મહાન અનંત સામર્થવંત આત્મતત્વ એવો હું ક્યાંય કિંચિત માત્ર દીન પણ થાય એવું મારું સ્વરૂપ છે. અને અતિન્દ્રિય આનંદથી પરિતૃપ્ત છું હું, જેમાં ઉણપ નથી એટલો આનંદ છે, જેની કોઈ હદ નથી એટલો આનંદ છે. સર્વત્ર પ્રદેશે પ્રદેશે અનંત 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 આનંદ મેળવ છે. જેને સાગરની ઉપમા આપે તો પણ થોડી પડે, ઓછી પડે. આનંદનો સાગર આત્મા એમ કહેવાય છે, પણ એ ઓછી પડે છે, એ ઉપમા ઓછી પડે છે આનંદનો સાગરે. કેમ કે સાગરને તળિયું છે, આ આનંદ સ્વભાવને કોઈ તળિયું નથી, નીચે કોઈ હદ નથી. ગમે એકનું શ્રુત જ્ઞાન લંબાય કે આ આનંદનો સ્વભાવ કેટલો હશે મારામાં, તો એમ પ્રતીત થાય કે આનો કોઈ છેડો નથી, હદ નથી. કેવળ જ્ઞાને પણ પ્રત્યક્ષ એમ જાણ્યું છે કે આ આનંદમાં કોઈ સીમા નથી, એટલો અસીમ આનંદ છે આત્માના સ્વરૂપમાં, એવું શુદ્ધ જ્ઞાનમાં પ્રતીત થાય છે. ત્રીજો ગુણ છે નિશ્ચયના અધિકારમાં ચિદવિલાસમાં, ત્રીજો ગુણ છે. ચૌદ ગુણ છે નિશ્ચયના લક્ષણ. નિશ્ચય કોને કહેવો એ ચૌદ વાત કરી છે, એમાં ત્રીજો ગુણ છે. વળી અનંત ગુણોના એક પુંજ ભાવને દેખવો, પણ ગુણોને જુદા ન દેખવા. એમ કહીને અનંત આનંદ છે, અનંત જ્ઞાન છે, ત્યાં એક ગુણને જુદો ન દેખવો. સમય જ્ઞાનની, શોભનીની, દીખવાની આ કાર્ય પદ્ધતિ છે. કેમ છે, કેવી રીતે હશે, જ્યાં સુધી ખ્યાલ ના આવે ત્યાં સુધી એના મનમાં જવું પડે, અથવા એને સમજવા માટે બહારમાં એ પ્રકાર ઉત્પન્ન થાય છે મોટી સુજ્ઞાનમાં. કે જેમ કે સોનું એમ કહેતા, સોનાની લગડી એમ કહેતા, કઈ લાંબો વિચાર કરવો ન પડે. એના સોના સંબંધીના અનેક ગુણો વાળું આ દ્રવ છે કે અલંકાર છે એમ સીધું પ્રતીક થાય છે. અભેદ ગુણ નામ કરતા સોનું નામ તો એના સોનેરી રંગને લઈને છે, એ તો એના રૂપવાચક નામ છે. કોઈને કોઈ એક ગુણવાચક નામ હોય છે ને, તો સોનાનું નામ સોનું એટલા માટે છે કે એનો રંગ સોનેરી છે, માટે એને સોનું કહેવામાં આવે છે. એમ સોનું એમ કહેતા સોનાના બજાર ભાવને પણ વિચાર કરવો ન પડે ને એનું સ્વરૂપ જ્ઞાનમાં આવે છે. એવું કોઈ એક સર્વજ્ઞતા એમ કહે, સર્વજ્ઞ આત્મા એમ કહે, તો અનંત ગુણનું આત્મીયપણું જેમાં છે, એકરૂપપણું છે, એવું જે અખંડ વૈદ્રવ છે એ સીધું લખવા આવે. તો જે જોઈ લીધું હોય એને આવે, જોઈ લીધું હોય એને આવે, ને ઓળખાણ કર્યું હોય એને આવે. ઓળખાણ કરે તો જેને સોનાને ઓળખતો હોય એ સોનું સમજી શકાય. બીજો એક પ્રશ્ન પૂછું કે તમને સોનાની પરખ નથી, કેમ કે તમે સોની નથી. સોની ને સોનાની પરખ હોય છે, કસોટી પરખ એને તપાસી શકાશે. છતાં વગર પરખે સોનાનું પ્રયોજનભૂત જ્ઞાન તમને છે? સોનાનું જે પ્રયોજન છે એની કિંમત અને એને અલંકાર આદિ શોભા કે જ્યાં પણ એનું મહત્વ પણ એનો ઉપયોગ થતો હોય ત્યાં ત્યાં, પછી દવાથી માંડીને બધો વિષય આવી જાય છે. દવાનો પણ ઉપયોગ થાય છે, આયુર્વેદ કિંમતી પદાર્થ છે. એનું પ્રયોજન શું છે કે એ ઘણો કિંમતી પદાર્થ છે, રેડો ન રખાય, ગમે તેમ ન મુકાય, પ્રયોજન તો આટલું છે ને કે એની કિંમત છે. ખરેખર તો કિંમત આવવાનો જ સવાલ છે. વગર પરખે જેની કિંમત આવે એનું નામ પડતા પ્રયોજનભૂત જ્ઞાન થાય છે, પરખનું જ્ઞાન નહીં હોવા છતાં. એને વિશ્વાસ આવે છે સત્શાસ્ત્રો અને સત્પુરુષોના વચનો ઉપર કે આત્મા એક અનંત જ્ઞાન, અનંત આનંદ, અનંત વીર, અનંત પ્રભુતા, અનંત ગુણ સંપન્ન, મહામહિમાવન, જેની કિંમત ન થઈ શકે એવો પદાર્થ, એમ મહિમા લાવીને ઓળખાણ કરવા પ્રયત્ન કરે તો ઓળખાણ સહજ માત્રમાં થાય. ઓળખાણ કરવાનો, ઓળખવાનો પ્રયત્ન કરે તો ઓળખાણ સહજ માત્રમાં થાય છે અને અનુભવ સહજ માત્રમાં થાય છે. પણ આ જીવને મહિમા આવ્યા વગર, મહિમા આવ્યા વિના બુદ્ધિ ચાતુર્ય ઓળખો નહીં, ઓળખાય બુદ્ધિ ગમે એટલી શકાય. બુદ્ધિમાં તો સમય પંચેન્દ્રિય ગુણો નથી, પછી કોઈ વિશેષ બુદ્ધિવાળા એવા ઘણા ક્ષેત્રમાં જીવો છે. આટલે પ્રશ્ન વિચારણીય પ્રશ્ન છે કે સમય જ્ઞાનીના શાસ્ત્રો અને પ્રત્યક્ષ સમય જ્ઞાનીના વચનોનો યોગ થવા છતાં, નિમિત્ત થવા મળવા છતાં અને બુદ્ધિ હોવા છતાં ઓળખાણ કેમ થતી નથી? કે તને સોનાનો મહિમા આવ્યો છે એટલો પણ એ વચનોનો મહિમા નથી આવ્યો, એ વાતનો મહિમા નથી આવ્યો, એ પદાર્થનો મહિમા ઓઘે પણ તને નથી આવ્યો, મારા પરમ હિતનું આ કાર્ય છે અને એમાં કોઈ પડખે કોઈ કચાશ ન રહેવી જોઈએ, ભલે અનુભવ પછી થાય, ઓળખાણ પછી થાય, એવી જો એની પૂરી મહિમાથી તૈયારી થાય તો બહુ ઓછો ક્ષુક્ષ્મ હોય તો ઓળખાણ થાય છે, વધારે ક્ષુક્ષ્મ વાળાને તો સહજ માત્રમાં થાય. પણ જે કાંઈ ખામી છે એ આ જગ્યાએ છે. બુદ્ધિ હોવા છતાં, ક્ષુક્ષ્મ હોવા છતાં, અને યથાયોગ્ય નિમિત્ત હોવા છતાં ઓળખાણ નહીં થવાનું ઓળખાણ. એને પોતાનું નિજ હિતનું પ્રયોજન જ ભાષણ શોષણ તો ઠીક છે, હોય છે જ્યાં સુધી પંચેન્દ્રિય છે ત્યાં છે, પછી એનો ક્યાં વધારે વિચાર કરવાની જરૂર છે. જ્યાં જીવ સુધી પંચેન્દ્રિય પણ એ પર્યાય પ્રાપ્ત જ છે, એટલે પર્યાપ્ત પર્યાયને પ્રાપ્ત છે, તે પછી એનો કોઈ વિશેષ મેળવવાનો પ્રયત્ન, સૂક્ષ્મ વધારવાનો પ્રયત્ન તો બહુ બધી વાત છે. ખરેખર તો એને એની રૂચિની અને એનો મહિમા આવે એ જ આવશ્યક છે. એની કચાશ એ પૂરી કચાશ છે, કચાશ એટલે અમારામાં થોડી કચાશ છે, થોડુંક રોજળવી લઈએ એટલે પછી થઈ જાય છે. આ વિષય એવો છે કે એમાં કચાશ એ પૂરી કચાશ છે, કહેવાય કચાશ, પણ ખરેખર એ પૂરી ક્ષતિ છે, પૂરી ક્ષામી છે. એ સાચું સાચું, બીજે મહિમા પડ્યો પણ છે, અનાદિનો પીડ્યો છે બીજે પણ, એ તો કઈ નવો નથી. અનાદિનો રાગ ને રાગના વિષય ઉપરનો આ જીવને મહિમા છે તમે જો તારી વૈચારિક ભૂમિકામાં તારા હિતનો સવાલ જ્યાં છે એ નિજ હિતનું પ્રયોજન ભાષે કે આ પરમ પ્રયોજનનો પરમાર્થભૂત વિષય છે તો તને ઉભે ઉભે પણ ઘણો મહિમા આવશે. અને એ આવે તો પણ એ એ દિશા સાચી છે ને એ પ્રકાર ઠીક છે, કોઈક સંજ્ઞા એ પણ એ પ્રકાર ઠીક છે. એને જ્ઞાનનું એ ત્રણે કાળે અનુભૂતિ છે એ વિશે. ગુરુદેવના વચન એમાં સાક્ષી છે. આ પ્રશ્ન થોડો ચર્ચાયો, નહીં સમજો ઓછું સમજશે તો પણ વળગીને રહેશે, બેન સિંહના વિશે માની એ વિશે જરા ચર્ચાઈ ગયું. કેમ કે સમજણ તો પહેલી વાત હોવી જોઈએ, સમજણ તો પહેલી હોવી જોઈએ, એની અંદર આમ અભિપ્રાય છે. ઠીક અભિપ્રાય આ કેમ કે સમજણ પણ કરે છે અને નથી સમજતો એવી સ્થિતિ કેમ રહે છે? આ સ્થિતિ નથી આવી, બહુ ગંભીર વિષય છે, ઊંડો વિષય છે. ઉદ્ધર્મજી તત્વ અભ્યાસ ઉપર જોડાતો, ઉદ્ધર્મજી તત્વ અભ્યાસ ઉપર જોડાતો, એટલે બીજું નહોતા જાણતા તો બીજી નહોતી ખબર, એમ તમારી નહીં કહી શકાય. ક્યાં જે પ્રકરણ ચાલતું હોય એમાં આ કેમ ન આવ્યું એ પ્રશ્ન છે, એવો પ્રશ્ન. અન્ય મતના પ્રકારો શું શું છે, મિથ્યા પ્રકારો શું શું છે, અને જૈન મતના મીઠા પ્રકારો શું શું છે? નવ અધિકારમાં સાત અધિકાર સુધીનો ગ્રંથ તો અહીં સુધી લંબાવો ગ્રંથ દોરો રહ્યો છે. નવ અધિકારમાં કેટલું એમને લખવું તો શું બાકી રહી ગયું એ કેમ નથી કરશો? કેવી રીતે નથી કરશો? આગળના પ્રકરણ શું બાકી રાખ્યા એમને એમને ઘણું કહેવું છે અને બહુ કહેવું છે એમના મંથનમાં વિચારમાં ખૂબ કહેવું છે. પણ જે રીતે એમણે એ ગ્રંથનો ઉપાડ કર્યો છે એ રીતે તો બહુ સરસ સંકલના થાય. વિષય સંકલના વસ્તુ વિષયની જે સંકલના છે એ તો ખૂબ સુંદર છે. અને એક આચાર્યને છાજે એ ઈચ્છના હોય છે એટલે આચાર્ય કલ્પ કહેવાય ગયા. એમને એ નવ અધિકારમાં અપૂર્ણ રહી ગયેલો ગ્રંથ સાત અધિકાર સુધી તો હજી એમણે આ ચર્ચા ઉપાડી છે કે મીઠા પ્રકારો શું શું છે. છ અધિકાર સુધી તો એ આવ્યું. સાતમા અધિકારમાં જૈન દર્શનના મીઠા અભિપ્રાય વાળા જીવી લીધા. આઠમામાં પછી મોક્ષનો ઉપાય ને અષ્ટિમા વિષય જે આઠમાંથી શરૂ કર્યો છે એના તો ઘણા પડખા બાકી રહી. એ બહુ મોટો ગૌરવ વિષય છે. બે અધિકાર લીધા ને આયુષ પૂરું થયું છે. ગ્રંથ દૂરો એમને તો ઘણું કહેવું હતું એ રહી ગયું સંભવ. ત્યાં જે પ્રકરણ ચાલે ત્યાં તે વિવિક્ષા છે. આપતું હોય કે ભજન આપતું હોય ઉપસાવ્યું હોય માથી ઉપસાવી શકાય એમ થાય. અનંત ગુણોના એક કુંજ ભાવને દેખો પણ ગુણને જુદા નથી. તેની અનંત શક્તિ વડે જે ગુણ છે તે ગુણને જ દેખો તેની શક્તિને ન દેખવી. એટલે શું કે જગનની ઉત્કૃષ્ટ એવા અલ્પ બહુત એના ભેદને ન દેવા. તે શક્તિની એકને દેખવું આવું જે અભેદ દર્શન એક જ રૂપનું દર્શન તેને પણ અભેદ દર્શન રૂપ નિશ્ચય સમ ના કહીએ. આ નિશ્ચયનું નામ છે. શા માટે નિશ્ચય? જો ગુણને પણ લક્ષમાં લે તો એના અલ્પ બહુ પરિણમને લક્ષમાં લે તો એનો માત્ર સ્વભાવ જ જોઈએ. સામાન્ય સ્વભાવ એના પરિણમના હિણા ભિક્ષુ થાય છે. અને એ જોતા તું તારા એક ગુણને જુદો નહીં પાડતો અખંડ કરીને અનંત ગુણને સાથે અવલોકનમાં લેજે. એવો જે સ્વગ્રહના અને સ્વગ્નિના વિશે મા સંયમ જ્ઞાનનો અવલોકનનો પ્રકાર છે એને અહીંયા નિશ્ચય સંજ્ઞા કહીએ એમ છે. એનું નામ નિશ્ચય. ઘણું આપણે નિશ્ચયના સંબંધમાં લખ્યું છે. સૌ ગુણ છે એમાં ત્રીજા ગુણમાં આવી સિદ્ધાંતની સૂક્ષ્મ વાત છે.
તમે ચાલતા પ્રેરણ બધી વાતને ગોળ કરીને આ એક જ
વાતને જેની ભાવના હોય એ મુખ્ય થાય ને બીજું બધું ગૌણ થાય.
ભાવના
આ એક કુદરતી વિષય છે. જેની ભાવના હોય એ મુખ્ય થઈ જાય ને બાકી બધું ગૌણ થઈ જાય. સીધી વાત છે. જો તને સ્વરૂપ પ્રાપ્તિની ભાવના છે તો સ્વરૂપ મુખ્ય થશે. જો સ્વરૂપ ભાવના નથી આત્મભાવના નથી તો જે કાંઈ તારું બધું હોય બધું બેકાર છે. તારા સુખ માટે તો બધું બેકાર નકામું. પછી જ્યાં 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 આથડ ત્યાં જ્યાં ઉપયોગ સંપન્ને જ્યાં તારો ક્ષેત્ર દ્રવ્ય ભાવે જે પરિણામ થાય બધું પ્રકાર
બેકાર
નિષ્ફળ છે વ્યર્થ છે બંધનનું કારણ. અને અનંત શક્તિ અનંત વીર એટલે સ્વરૂપ ની રચના કરે તે આત્મવીર શુદ્ધ પરિણામ ની રચના કરે એવું સામર્થ્ય શુદ્ધ પરિણામ નું સામર્થ્ય અનંતનું છે એમ ન જોયો કે એ જગન્ય સમ્યક દર્શન ની પર્યાય પણ પ્રગટ નથી થતી આમ કેમ એમ ન જોવો અરે પણ જો કે અનંત પરિપૂર્ણ શુદ્ધ પર્યાય પ્રગટવાનું સામર્થ તારામાં ભર્યું છે અને જો તા શરૂઆત આપોઆપ થઈ એ જગન્ય સમ્યક દર્શન પ્રગટાવવાની આકુલતા ન કર ત્યારે અમે ઘણો પ્રયત્ન કરું છું ઘણું વાંચું છું ઘણું વિચારું છું પણ એમ આ સમ્યક દર્શન એમ નહીં તારા અનંત સામર્થ્યને જો અનંત વીરને જો કેવળ જ્ઞાન આદિ સિદ્ધત્વની અનંત દશાઓ પ્રગટાવવાની શક્તિ અનંતકાળ પર્યંતની અનંત શક્તિ અખૂટ શક્તિ અક્ષય શક્તિ અમાપ શક્તિ અત્યારે જ મારામાં મોજૂદ છે તો જગન્ય શુદ્ધતા તો ક્યારે ઉત્પત્તિ થશે બરોબર એટલે શરૂઆત તો ક્યાં ત્યાંથી જ થઈ જશે જેવું લક્ષમાં લીધું હોય એ ભેગી શરૂઆત ત્યાંથી થઈ જશે અને એમ શરૂઆત થાય છે બીજી રીતે તો શરૂઆત પણ થઈ નથી એટલે એ બતાવે છે સિદ્ધું લાભ બતાવે છે ત્રણેય કાળના દેવ ગુરુ અને શાસ્ત્રનું કથનનું કોઈ કેન્દ્ર સ્થાન હોય તો આ એક જ છે સર્વ કથનનું કેન્દ્ર સ્થાન આ એક જ છે શું આવો છું તું આવો છું શું આવો છું દેવી ધ્વનિમાં પણ ભગવાને આત્મ સ્વરૂપ જ દર્શાવ્યું છે મુખ્યપણે એ એક જ વાત મુખ્યપણે આવી છે બીજું બધું કહ્યું છે તો પણ એમને કહેવાના ટેકામાં કહ્યું છે બીજી વાત હું કરું છું પણ હું આના ટેકામાં કરું છું એમ ચોખ્ખી વાત છે જીવમત છે આ જીવ સ્વરૂપે એવો જે આત્મા એને દર્શાવવા માટે બધો વિસ્તાર પણ એને દર્શાવવા માટે અને સંક્ષેપ પણ એને દર્શાવવા માટે ગમે તે અધિકાર હોય ને આશ્રમનો બંધનો અધિકાર હોય તો અહીંયાથી આત્મા વ્યાખ્યાન શરૂ થાય કે આત્મા છે એમ ત્યાંથી શરૂઆત કરે ને આત્માની અસ્તિત્વ વ્યાખ્યાન શરૂ એ કઈ રીતે કુદરતી નજમ ક્યાં છે ને તો આ આત્મા છે એ તો શુદ્ધ નિર્મળા આનંદ જ્ઞાનાનંદ નિત્યાનંદ એમ કરીને આનંદ સહિતના ઉપાધિ આવો આત્મા છે એના વિરુદ્ધ ભાવ જાય છે તે આશ્રમ બંધ પછી આશ્રમને બંધને થાપવો હોય તો એનો વિરુદ્ધ ભાવ જાય છે તે આશ્રમ બંધ એમ કરીને શરૂઆત એક વાત એક સેકન્ડમાં આત્મા અસંખ્ય ભાગમાં આત્મા આવો આ આત્મા એક સેકન્ડના અસંખ્ય ભાગમાં એમ કરી દેતા એટલે કે વર્તમાન સમયમાં અસંખ્ય ભાગ એટલે સમય એક સમય એક સમય એટલે આ સમય આ સમય એટલે ચાલતો સમય મોજુદ અહિયાં પ્રવર્તતો સમય વર્તમાન સમય એમ અત્યારે હું આવો છું અહીંથી પાડો સાંભળવાનો કોઈ ચાર નતો તો એ જ હતો ખરેખર વાતે વાતે આત્માનો મહિમા ખૂબ આવતો ખૂબ કરતા જે મહિમા આવતો એ પ્રદર્શિત કરતા કે છે કે મારે એક વાર મોકતો લાવ કે ઓ મારો આત્મા આવો પરમાત્મા સ્વરૂપ છે હું તને પામર મીન ભિખારો માનીને નતા પામર સંસારી પ્રાણી સ્વીકારીને તું ન પ્રવર એમ કહે છે બીજું તને કાંઈ કહેતા નથી તું તારી મૂડીનું દાન દઈ દે
કે તું તારે કાયા ને સુકવી ના કાય ક્લેશ કર, એવું કાંઈ તને કહેતા નથી, કોઈ શરત આપતા નથી. તું હરખ લાવીને તારા આત્માના ગુણને તો સંભાળ, તારા ગુણ ભંડારને તો સંભાળ, બસ આટલી વાત છે. આમાં તને શું અમે મુશ્કેલીમાં મૂકીએ છીએ, તને કઠણ શું છે, મુશ્કેલ શું છે? તારા ગુણ ગાઈએ છીએ અને તારા ગુણ ગાઈએ એમાં તને શું અનુચિત લાગે છે, તને ખોટું શું લાગે છે, તને તકલીફ શું થાય છે? એ ભાઈ એક વાર હરખતો લાવ કે ઓ મારો આત્મા આવો પરમાત્મા સ્વરૂપ છે, જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે. જ્ઞાન મુખ્ય ગુણ લેવામાં આવે, જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો, અનંત શક્તિથી ભરપૂર છે. એટલો ભરપૂર છે કે એમાં હવે કાંઈ બીજો સમાવેશ થાય એવો અવકાશ પણ નથી. મારા આત્માની તાકાત નાઈ દે નથી, ક્યારેય પણ સ્વરૂપ શક્તિમાં વધઘટ થતી નથી, અવધઘટ અવધઘટ છે. પોતે વધતો પણ નથી ને ઘટતો પણ નથી. ગોળની અવસ્થામાં ગયો તો પણ સ્વરૂપ તો જેવું છે તેવું જ રહ્યું, સિદ્ધ અવસ્થા થઈ ત્યારે પણ સ્વરૂપ તો જેવું છે તેવું જ રહ્યું છે. ક્યારે એવું બીજો કલ્પના થાય છે કે માણસ છો, એવો ભાસ થયો છે કે નહીં, હું અત્યારે ફલાણો માણસ છું, કલ્પના આત્મા નથી. એને જેવો આત્મા અનંત જ્ઞાનાનંદ સ્વભાવી છે એને એના બેભાનપણામાં એને અનેક વિધ કલ્પના કરી છે, અસંખ્ય પ્રકારે અનેક પ્રકારે કલ્પના કરી છે. જેવા જેવા પરિણામ થાય એવો અનુભવ એવો અમને અનુભવ કરે છે પણ એની કલ્પના છે. શાસ્ત્રકાર તો ત્યાં સુધી કહે છે કે હું આત્મા છું એવો વિકલ્પનો આત્મા પણ અનુભવ એ તારી કલ્પના છે. હું જ્ઞાન સ્વરૂપ છું ને આનંદ સ્વરૂપ છું એવો વિકલ્પ શુદ્ધ સ્વરૂપને અનુભવતા જુઠ્ઠો છે, આમ લખે છે નાગમલ્લી. શુદ્ધ સ્વરૂપને અનુભવતા એ વિકલ્પ જુઠ્ઠો છે, કેમ કે એ વિકલ્પમાં એ પહેલા જે હુંપણાનો અનુભવ હતો, એકત્વ બુદ્ધિ હતી, અનુભવ થયા પહેલા એકત્વ બુદ્ધિ હતી ને એ વિકલ્પ ઉઠ્યો એમાં એવો હું, વિકલ્પ થયો એવો હું, એ અનુભવ ખોટો થતા એ વાત નથી. અનુભવ કર, વિચાર કરી કરીને તું શું કરે, વિચાર કર કરે તું ક્યાં કરેગા, છસો 45 એમ કહ્યું. વિચાર કર કરે ભાઈ આત્માનો વિચાર કરે છે ને કહ્યું છું, દુકાન ધંધાનો નહીં. વિચાર કર કરે ભી તું ક્યાં કરેગા એમ કહી દીધું, કેમ કે એ પણ બહુ થાકી જાય છે એવો વિચાર કરી કરે. જ્યાં સુધી અનુભવ ન થાય ત્યાં સુધી તૃપ્તિ ન થાય એવો વિચાર, તૃપ્તિ તો અંદરની શાંતિ ઉત્પન્ન થાય ત્યારે થાય, અને ત્યારે એને એમ થાય કે આવી અનંત શાંતિ નો અનુભવ કરવાનો મારો સ્વરૂપ નો સ્વભાવ છે. આ તો તૃપ્તિ થઈ પણ હતી, પૂરી થઈ નથી. એક અપેક્ષાએ તૃપ્તિ છે તો એક અપેક્ષાએ અતૃપ્તિ પણ છે. એટલે સદા સદાય પોતાના સ્વાનુભવમાં રહેવાની ભાવના જ્ઞાન દશાની ઉત્પત્તિ થાય ત્યારથી રહે છે કે ભવિષ્યની અનંત કાળાવલી આત્મતત્વના ભોગવતામાં જ રહો, આવી ભાવના સદાય બધી વાત ચાપડો ભાવનામાં ગ્રંથ છે ને જ્ઞાનાનંદની શક્તિથી ભરેલો છે, મારા આત્માની તાકાત નાઈ નથી, હવે હું નિર્ણય થઈ ગયો, હું વિકારી થઈ ગયો, હું રાજી થઈ ગયો, હું દ્વેષી થઈ ગયો, હું સરામ થઈ ગયો, હવે મારું શું થશે, આટલો બધો કસાય થઈ ગયો, હવે મારું શું થશે, એમ ડરને, એમ હુંગાને, હતાશાને
કરુણા જોઈએ.
જીવને મૂંઝવણમાંથી બહાર કાઢી
વિચારધારામાં
વિચારધારામાં જ્યો પણ નજરમાં લેવી નથી, વિચારધારાને નજરમાં નથી લેવી, નજરમાં રાખો, લક્ષમાં એ રાખો, વિચાર આવે ન આવે એને જોવા નથી, જેને પોતાના સ્વરૂપનું લક્ષ છે એ તો ક્યાં સુધી કહે છે કે અવસ્થાને અનુભવ હોવા નહીં હોવા મતદે એટલે જો અનુભવ થયો અને અનુભવ ન થયો એ પણ તું ન જોવો કેવું લક્ષ કરવાની વાત છે, કેવું લક્ષ રાખવાની વાત છે, એક દેખીએ એક જાણીએ રમી રહીએ એક થો સમર વિમલ અને વિચારીએ એ સિદ્ધિ સમર વિમલ તો અવસ્થાનો વિષય છે, કેટલી સમરતા રહી કેટલી વિમળતા થઈ એ પણ કોણ કરવાનો વિષય, ખ્યાલમાં આવ્યું છે તો શું વિષય છે, સૂક્ષ્મથી સૂક્ષ્મ સ્વભાવ એના લક્ષમાં છે એને ખ્યાલમાં આવી જાય, પણ એને એના ઉપર એનું વજન નથી, એટલે સમર વિમલન વિચારી એની સિદ્ધિ નહીં, આ સિવાય સિદ્ધિનો બીજો કોઈ ઉપાય નથી, એમ કહ્યું વિચાર આવે તો વિચાર આવ્યો એમ શું કરવા વજન આવે, આ તો વિચાર આવ્યો આનો તો વિચાર કર્યો વિચાર આવ્યો પણ એને હમ જોયું નથી, લક્ષ કરો એનું નામ ધ્યેય થયું ને એનું નામ ધ્યેયનું લક્ષ છે, ધ્યાનનો વિષય જે ધ્યેય એમ કહીએ સાધને એનું લક્ષ ક્યારે બંધાયું કહેવાય કે એ સિવાય અવસ્થામાં વિચાર નિર્વિચાર આદિ બધું કોણ થાય, તમામ અવસ્થા સમળ વિમળ પણ બધું ગૌણ થાય, એવું જે શુદ્ધાત્મક તત્વ છે એનું લક્ષ એટલી હદે રહીએ કે આ બધું ગૌણ થઈ જાય ત્યારે એને લક્ષ કહેવામાં આવે, એ તો લક્ષ નથી, ચાલશે નહીં ચાલશે પછી એની શું ચર્ચા, જેને ગૌણ કરવા છે એની પછી ચર્ચા શું, એક વાત નકામી છે પછી એની ચર્ચા શું, એમ ઠીક નહીં
વિચારો શુદ્ધ પ્રકારના અંતર કરતા
હોય છે, વિચાર ના આવતા હોય એને એમ કેમ પડે છે, વિચાર તો કરે વિચાર તો કરે પ્રાય એવું વિચારી ભલે આપણે મનુષ્યો કહેવાઈએ પણ વિચાર કેટલા ને કેટલા ચાલે છે એ એક પ્રશ્ન વાતચીત છે, એને તો એમ કેમ પડે ભાઈ આત્માનો વિચાર આત્માનો વિચાર આ બધી આખો બીજી માંડી છે આત્માનો વિચાર એને એમ કેમ પણ એ વાત કઈ છેલ્લી એમની નથી, એની સ્થિતિ જોઈને કહેવાની વાત છે, ખરેખર તો લક્ષ એવું શુદ્ધાત્માનું રહે એવું થાય તમામ વિચારો ગમ થાય ત્યારે કઈક એને આત્મી થવાની સંભાવના ત્યાંથી છે, એ સિવાય એટલે વિચાર કરે ત્યાં સુધી કાંઈ એ એમ વિચાર કરી ચૂક્યો છે. એ તો વળી ઇથી નીચે વર્તે છે, પણ એ તો અમુક વાત કરી ચૂક્યો છે. વર્તમાન અવસ્થામાં અસમાધાન થાય છે, ઘરે રે હું નિયો થઈ ગયો, મારું કાર્ય કરી શકતો નથી, અરે મને રાગદ્વેષ થઈ જાય છે, ડરની ઊંઝાની હતાશાની. એક વાર સ્વભાવનો ઉત્સાહ લાભ, સ્વભાવને લક્ષે એક વાર સ્વભાવનો ઉત્સાહ લાભ, સ્વભાવનો મહિમા લાવીને તારી તાકાત ને ઉછાળ, બહુ સારી છે, એકદમ પાવરફુલ છે. ઉછાળ તારી તાકાત ને, જેમ દરિયો ઉછાળે છે પોતાને મોજાને અને પર્વતને ધોઈ નાખે એવો ઉછળે, એ તો બારમી વાત છે. અહીંયા તારા પર્યાય ની મોજા ને તારા ધ્રુવ પર્વત ને ધોઈ નાખે એવી રીતે ઉછાળ ઉછાળ તારા પરિણામ ની રૂપી મોજા ને ક્યાંક અંતર મૂકે આવો હું એમ તારા ભાવ ને ઉછાળ અંદર. વાસ્તવિકતા નું જ્ઞાન થયા વિના કલ્પના ની નિવૃત્તિ થતી નથી. શું કરવું છું વાસ્તવિકતા આવું જોઈએ. જ્યાં સુધી જ્ઞાન વાસ્તવિકતામાં ન આવે ત્યાં સુધી એની કલ્પનાની નિવૃત્તિ કેવી રીતે નથી. અને વાસ્તવિકતા એ છે કે તું અનાદિ અનંત શાશ્વત અવ્યાબાધ તત્વ છો. એનો ડર છે તને? તને કઈ ફળો નથી, ફાય તો આવજે મારી પાસે. ડાક્ટર નથી કહેતા તમે ઇન્જેક્શન માર્યું હવે તને તાવ આવે તો આવજે, નહીં આવે જા તને ઘરે ડાક્ટર નું કામ પકડાવતા કે તાવ તાવ ઉતારવાની શક્તિ તમારા માં નથી, સાબિત કરાવતા કે નહીં? એમના પ્રકરણમાં આપણા પ્રકરણમાં પ્રકરણમાં ભૂલ કરે છે. અહીંયા દુકાને બે ત્યારે એને એમ થાય કે થોડો હું શું ગાળું છું. ગમે એવો છોકરો હોશિયાર હોય, બાપ કરતા હોય હોય તો એને એમ થાય કે ના હું કહું તો ફેર પડ્યો, હું તો ફેર પડે એ ક્યાંય ભૂલ કરતો. હવે તું હેત જ કાંઈ કરીશ, હું ભૂલ કરતો નહીં, કંઈ કાંઈ ભૂલ કરવામાં કાંઈ ઓછી બાકાત બાકી રાખી છે. એ ભલે પણ ઓલો માને એ ભલે તમે એમ કે મારા જેટલું કઈ એનો અનુભવ છે, અનુભવ તો મારો વધે ન વધે છે. પણ આ જીવે દાન પણ કરવામાં કઈ બાકી રાખે એ બધું પાગલ પણ દાન પણ બીજું કઈ
નથી.
એની બુદ્ધિ હતાશા ઉડાવી દીધી છે, મૂંઝવણ ને તોડી નાખી છે, એની પામરતા ને દીનતા ને ખલાસ કરી નાખેલી છે. શું જોતો ખરો પણ છે અંદરમાં વાસ્તવિકપણે અનંત જ્ઞાન, અનંત આનંદ ને અનંત શક્તિ વિદ્યમાન છે. અત્યારે બધા આત્મામાં, મારા તમારા સૌના આત્મામાં છે આ બધું, નથી એ વાત નથી. હયાતી છે, બહુ મોટી વાત છે હયાતી. એક હયાતીનો સ્વીકાર કરશું જો પછી તને કઈ સમજાવવું નહીં પડે શું કરવું ને શું ન કરવું. કર્તવ્ય ને અકર્તવ્ય ની વાત તો એ સ્વરૂપ ને કૃતકૃત સ્વરૂપ ને નથી સમજતો ત્યાં સુધી મર્યાદિતપણે અપેક્ષા એ કહેવામાં આવે છે. પણ ખરેખર તો એને સ્વરૂપ સમજાય ત્યારે જ એને કર્તવ્ય અકર્તવ્ય સમજાય છે. એ કર્તવ્ય અકર્તવ્ય સમજાતું નથી,
બરોબર
ઓળખાણ ના આવે તો પણ એના મહિમા માં તો તું જરા ફેરફાર કરીશ
નહીં.
સોનું ન ઓળખતો હોય તો પણ સોના ના એની કિંમત માં ઓછા પણ કરે છે. સોનું વેચવા જાય તો મારા સોના ના બજાર ભાવ પૂરો આવે એ પ્રમાણે વેચે કે એમ ભલે સો પચાસ ઓછા દઈ દેજો તોલે સો પચાસ ઓછા ગણજો પણ લઈ લઈએ એમ કોઈ કે એમાંથી એમાં જ એના એના વિકાસથી પેસેલો છે. એમાંથી બહાર જ નીકળ્યો નથી ને કીધું નીકળ્યો છે એમાં તો આ રખડપટ્ટી ઉભી છે એમાં જ રખડપટ્ટી ઉભી
નીકળવું છે એમાં.
એના માટે તો શ્રી ગુરુ વાત કરે છે. જો ભાઈ તારું તારું આત્મ તત્વ સોના જેવું છે હીરા જેવું છે. ચૈતન્ય હીરો કહે છે કે સોનું કોઈ ઓછું કિંમતી છે. ચૈતન્ય ચમત્કારી હીરો છે જેના સહજ સ્વભાવથી સર્વજ્ઞનું જાણવું થાય છે. અવાજ થાય ને સાંભળવા માટે કઈ મહેનત ન કરવી પડે છે તો અંદર પડકો પડે છે. સર્વ જ્ઞેયોનું પ્રતિબિંબ પડે છે કે જ્ઞાન તો જ્ઞાનની મૂર્તિ જ છે અંદર બીજું કાંઈ નથી. શરીરાકારે જ્ઞાનની મૂર્તિ છે એ આખી મૂર્તિમાં જ્ઞાનનું જે પરિણામ છે સહજપણે સ્વભાવ શું છે કે કર્મ પડે એવું શું છે. અરે બંધ ન કરી શકે કર્મ પડે એમાં ક્યાં વાત છે. વાત એક નહીં છે ભાષા બે પ્રતિબિંબ જ્ઞાન થાય છે જ્ઞાન થાય છે પ્રતિબિંબ કરે છે. શું થાય છે કે એમાં પ્રકાર જે છે એ ઉચિત ને અનુચિત એના પૂરતો જાણવા જોઈએ કે જ્ઞેયની જાણતા જ્ઞેયથી એકત્ર થાય તો એ જ્ઞાનનો અનુચિત પરિણામનો પ્રકાર છે દોષિત પ્રકાર છે. જ્ઞેયને જાણવા માટે જ્ઞાન જ્ઞેય સન્મુખ થાય એકત્વ ન થાય ને જ્ઞેય સન્મુખ થાય જે સમ્યક જ્ઞાનીને ઉપયોગ પર સન્મુખ થાય છે છતાં એકતા બુદ્ધિ થતી નથી તો પણ એ જ્ઞાનનું અનુચિત પરિણામ છે. સમ્યક જ્ઞાન હોવા છતાં ત્યાં અસ્થિરતાનો દોષ લાગુ પડે છે. અસ્થિરતા વખત પરમાં પરનો સંપર્ક કર્યો પર સન્મુખ થયો. આ બે પ્રકારે જે જ્ઞાનનું પરિણામ છે દોષિત છે. અંતર્મુખ રહેવું એનો સ્વભાવ છે પોતાના સ્વસંવેદનમાં રહેવું એનો સ્વભાવ છે. અરે એની પ્રથમ પ્રસિદ્ધિ પણ સ્વસંવેદનથી જ છે જ્ઞાન કરવું નથી. હું જ્યાં લક્ષ લક્ષણની ચર્ચા કરી છે ત્યાં એવી વાત લીધી છે કે જ્ઞાનની પ્રસિદ્ધિ સ્વસંવેદનથી છે એટલે કે કરવું નથી જ્ઞાન એની પ્રસિદ્ધિ થાય છે. જ્યાં જીવ પોતાના સમ્યક વેદનમાં સ્વસંવેદનમાં આવે છે ત્યારે એની પોતાની પ્રસિદ્ધિ થાય છે કે હું જ્ઞાન મૂર્તિ છું અનંત જ્ઞાન સામર્થ્ય મારામાં આપેલું છે અને એમાંથી જ્ઞાનની પર્યાયમાં કર્મ તો ત્યાગ કરે છે બસ એની પ્રસિદ્ધિ થાય છે. બસ એ જ્ઞાન જ્યાં પરિપૂર્ણ અવસ્થાને ભજે છે ત્યારે સચરાચર પદાર્થમાં પ્રતિબિંબિત થઈ જાય છે પ્રસન્ન થવું પડતું નથી. એ જ્ઞાન બરાબર છે એવું જે છે સ્વસંવેદનથી માંડીને તેઓ જ્ઞાનની જે અંતર્મુખી દશા છે એમાં જેટલા પ્રકાર છે તે બધા યથાર્થ છે. પરની સાથે એકત્વ કરનારું જ્ઞાન ને પર સન્મુખ થનારું જ્ઞાન એ જ્ઞાન દૂષિત છે. એ જ્ઞાન નો વિભાવ સ્વભાવ નથી. હવે સીધો હિસાબ છે જ્ઞાન ના વિશે. ઓળખવાની વૃત્તિ ના આવે એમ કેમ બને? મહિમા લાવીને પણ ઓળખવાની વૃત્તિ તો થશે જ કે મારે તો ભલે અત્યારે મહિમા હું કરું છું એ તો શ્રી ગુરુ ના વચન ઉપર વિશ્વાસ લાવીને કરું છું કે આ જ મારું પ્રયોજન અને હિતનું સ્થાન છે, પણ એને હું ઓળખું ને ઓળખીને અનુભવમાં લઉં એ વાત તો એને વિચારી જોઈ નહીં વિચારવાનું છે. પ્રશ્ન એ છે ને
પારદર્શી ફરજ છે ને નિર્ણય કરવાનો ફરજ છે.
નિર્ણય કરવાનો એ પ્રયત્ન થાય, પણ મારું આશ્રય સ્થાન આ આત્મા છે, આશ્રયનો વિષય આટલો છે એ પહેલેથી એમ એમ વિચારતા. ને ખરી વાત છે, નિર્ણય એટલે શું? તો ઓળખવું, ઓળખવું એટલે નિર્ણય, ને નિર્ણય એટલે ઓળખવું. તો જે પદાર્થ જે પોતાના સ્વરૂપથી પોતે અજાણ્યો છે એ વિષયમાં એની જિજ્ઞાસા લંબાઈ તો સ્વાભાવિક છે. પોતાના પ્રેમ પરમ પ્રયોજનનો વિષય સમજ્યો છે માટે જિજ્ઞાસા લંબાઈ છે. મારા મૂળ પ્રયોજનનો વિષય, ખાસ પ્રયોજનનો વિષય, એકમાત્ર પ્રયોજનનો વિષય આટલો છે. જિજ્ઞાસાને લંબાવવાનો પ્રશ્ન ક્યાં છે? અને ઓળખાણનો પ્રયત્ન ન થવાનો પ્રશ્ન ક્યાં છે? વાસ્તવિકતામાં તો એમ જ થાય. બીજું વજન એટલે શું? વજન એટલે એમ સહજ થાય એમ. વજન એટલે પ્રયત્ન એમ થાય. વજન નો એટલો જ રસ છે. નિર્ણય થવો જોઈએ ને, નિર્ણય ન થાય ત્યાં સુધી એને ચેન તો ન કરે કે મારા સ્વરૂપથી હું અજાણ્યો એ વાત કેમ? કેવી રીતે ક્યાં સુધી ટકવા યોગ છે, ક્યાં સુધી રહેવા યોગ છે, હોવા યોગ છે?
સ્વરૂપો પર આમ નથી થતો, પણ નિર્ણય ઉપર છે. નિર્ણય કેમ
નથી? પણ ઉગે ઉગે સ્વરૂપનો નિર્ણય કરવો છે એટલે સ્વરૂપનું ઉપર વજન છે. નિર્ણય કોનો કરવો છે? સ્વરૂપનું. તો વજન સ્વરૂપ ઉપર ગયું કે નિર્ણય ઉપર ગયો વિચારવું જોઈએ.
દેવાધિદેવ શ્રી મંદર ભગવાન નો જય હો. પંચકૃપાળો શ્રી કહાન ગુરુદેવ નો જય હો. સનાતન દિગંબર જૈન ધામ નો જય હો.